તારીખ 29/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 378 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 310
દર્શન પ્રશ્ન 378 પાનું 210 જ્ઞાન ઉપરથી જ્ઞાયક સુધી તો જ્ઞાન લંબાઈ છે, પરંતુ આત્મા અનંત શક્તિવાળો છે એ જ્ઞાન ઉપરથી નક્કી કરવું અઘરું પડે છે. પ્રશ્ન છે એ તર્ક અને કલ્પનાથી ઉત્પન્ન થયેલો છે. જો જ્ઞાન ઉપરથી જ્ઞાયક સુધી જ્ઞાન લંબાય તો નક્કી થવામાં કાંઈ તકલીફ પડે નહીં. જ્ઞાયક ઉપર લંબાય તો જ્ઞાયક તો અનંત શક્તિવાળો છે, એ સિવાય જ્ઞાયકમાં બીજું છે શું? જ્ઞાયક એટલે અનંત શક્તિવાળો, અનંત શક્તિવાળો એટલે જ્ઞાયક. હવે જ્ઞાયક સુધી જ્ઞાન લંબાય છે અને શક્તિઓ નથી લક્ષમાં આવતી, જ્ઞાનમાં આવતી, તો એમાં જ્ઞાન લંબાણું ક્યાં? હું તો કલ્પના કરી પોતે. જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર પ્રશ્નકારની કલ્પના સ્પષ્ટ થાય છે કે વાસ્તવિક એનું જ્ઞાન કારણ જ્ઞાયક સુધી લંબાતું જ નથી. નહીં લંબાતું હોવા છતાં પોતાને એમ લાગે છે કે મારું જ્ઞાન જ્ઞાયક સુધી લંબાય છે, પણ હજી મને શક્તિનો નિર્ણય નથી થતો, નક્કી નથી થતો. ખોટી વાત છે, એવું ન બને. જોઈએ બેન શ્રી શું સમાધાન આપે છે. સમાધાન: જ્ઞાન ગુણ અને ગુણી આત્મા તે ગુણ ગુણીનો ભેદ છે. જ્ઞાન ગુણ અથવા જ્ઞાન પર્યાય અને આત્મા એટલે અનંત ગુણોનો સમૂહ ગુણવાન. ગુણ અને ગુણવાન એવો ગુણ અને ગુણીનો ભેદ છે. તે ભેદ ઉપર દ્રષ્ટિ નથી મૂકવાની, એટલે ભેદને ગૌણ કરવાનો છે. જ્ઞાન તો દરેક માણસને પકડાય એવું છે, જ્ઞાન છે, જાણી રહ્યું છે, એટલે એ તો દરેકને પકડાય એવું છે કે મેં આ જાણ્યું. જ્ઞાનથી મેં જાણ્યું. શેનાથી જાણ્યું? કેમ ખબર પડી? કે જ્ઞાનથી ખબર પડી. આ વાતની કેમ ખબર પડી? કે જ્ઞાનથી ખબર પડી. આ પદાર્થ કેમ જણાયો? કે જ્ઞાનથી જણાયો. જ્ઞાન તો દરેક માણસને પકડાય એવું છે. તે અસાધારણ ગુણ છે ને, તો એની અસાધારણતા જ એવી છે કે પકડાય એવું છે. જ્ઞાન ઉપરથી જ્ઞાયક પકડાય, પણ અનંત શક્તિ કાંઈ પકડાતી નથી. એ તો વિચારમાં નક્કી કરવાની છે, કલ્પનામાં નહીં પકડાય એમ કહે છે. યથાર્થ વિચારમાં તો એનો નિશ્ચય થાય છે, યથાર્થ વિચારમાં તો એ નક્કી થાય છે. જ્ઞાન ઉપરથી જ્ઞાયક પકડાય છે એટલે વિચારમાં આમ સમજે કે હા, જ્ઞાન છે તો કોઈ જ્ઞાનવાન પદાર્થ છે, જ્ઞાયક છે, એવી રીતે કલ્પનામાં લઈએ. વિચારમાં એટલે કલ્પનામાં લઈએ. જ્ઞાન છે, જ્ઞાન છે માટે પદાર્થ તો હોવો જોઈએ, એટલે જ્ઞાનવાન પદાર્થ પણ હોય, એમ એક કલ્પના કરે. અધર અધર જ્ઞાનને સ્પર્શીને નહીં, જ્ઞાનને પકડીને નહીં, જ્ઞાનને અનુભવીને નહીં, એમને કે એ તો વિચારમાં નક્કી કરવાની છે. જે અનંત શક્તિ છે એ તો વિચારમાં યથાર્થપણે એનો નિશ્ચય કરવો જોઈએ. અનંત શક્તિ તે જીવને દેખતી નથી. હવે જે આવી રીતે પ્રશ્ન કરે છે એને તો કંઈ શક્તિ દેખાતી નથી. એટલે વિઝ્યુઅલાઇઝ થવી જોઈએ, એ નથી વિઝ્યુઅલાઇઝ થતી. દ્રષ્ટિનો વિષય તો એક નાયક જ છે, શ્રદ્ધા છે, દર્શન છે, એનો વિષય તો નાયક જ છે. નાયકની અંદર અનંત ગુણ આવી જ જાય છે. નાયક કયો એટલે અનંત ગુણ, અનંત શક્તિઓ એમાં આવી જ જાય છે. એ સિવાય બીજું નાયકનું કોઈ રૂપ નથી, અસ્તિત્વ નથી, એ સિવાય તો નામ માત્ર છે, બીજું કાંઈ ન રહ્યું. જે કાંઈ છે એ તો અનંત શક્તિઓ જ છે. તે નાયક કેવો છે, તે મહિમાવંત છે, અનંત ગુણોથી ભરપૂર છે. શાસ્ત્રમાં આવે છે કે નાયક અનંત ગુણથી ભરપૂર છે, એમ પોતે તો ઉત્તર આપે છે કે મહિમાવંત છે. એટલે પોતાને તો જેવું જ્ઞાનમાં છે એવું કહે છે કે મહિમાવંત છે, અનંત ગુણોથી ભરપૂર છે. શું છે કે ભલે જે કાંઈ કહેવાય છે એ કહેવાય છે, અનંત ગુણ છે, ભરપૂર છે, મહિમાવંત છે, વાસ્તવિકપણે તો અચિંત્ય પદાર્થ છે. કેવો છે? અચિંત્ય પદાર્થ છે. એનું મૂળ સ્વરૂપ ચિંતવન ગોચર નથી, વિકલ્પ ગોચર નથી, મનન ગોચર નથી. કેમ કે જીવની પરિણમનની પરિસ્થિતિ રાગ પ્રધાનતા વાળી છે. રાગ પ્રધાનતા એટલે શું? કે જીવના પરિણમનમાં રાગ અને જ્ઞાન બંનેનું પરિણમન હોવા છતાં રાગ તે હું એમ રાગ સાથે એકત્વ ભાવે પરિણમન ચાલે છે. જ્યાં હું પણ છે, જ્યાં પોતા પણ છે, ત્યાં મુખ્યતા ને ત્યાં પ્રધાનતા છે. અને એ જ આવરણ છે. જ્ઞાન ઉપરથી જ્ઞાન સ્વરૂપી આત્માના જે દર્શન કરવામાં આડશ છે, આવરણ છે, પડદો છે, દિવાલાડી છે. પડદો તો ઓછી ઉપમા પડે, એમ કે પડદાથી તો ઓછું બધું દેખાય, આખી દિવાલાડી છે, અંતરાય છે. જે એ પોતાનો રાગ સાથેનું એકત્વ છે એનો અંતરાય છે. રાગ છે એ નહીં, રાગ તે હું એવું જે એકત્વ છે એ આડશ છે. ભાવ ભાષણમાં એ આડશ ખસે છે. જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થાય છે. એ પહેલા જે વિચાર કરે, યુક્તિથી, તર્કથી, અનુમાનથી, શાસ્ત્રથી, એમાં રાગ તે હું એવી આડશ ઊભી છે, અને એ આડશની પાછળ રહીને આત્માનો વિચાર કરે છે અને આત્માની વાત કરે છે. આત્મા આવો છે, નાયક આવો છે, નાયક આવો છે, નાયક આવો છે. એટલે એ કલ્પના માત્ર છે એમ કહી શકાય, એમાં વાસ્તવિક નાયકનું જાણવું નથી, કે વાસ્તવિક નાયકનો નિશ્ચય નથી અથવા ઓળખાણ નથી, અસ્તિત્વ ગ્રહણ નથી, જ્ઞાન માટે લક્ષ્ય ગોચર થયેલો પદાર્થ નથી એમ છે. એટલે ભાવ ભાષણ પહેલાંનું બધું જ આત્મા સંબંધીનું જાણવું, ભલે શાસ્ત્ર જ્ઞાનથી શાસ્ત્ર અનુકૂળ હોય તો પણ કલ્પના માત્ર છે. અને તેથી હું આત્માને જાણું છું, સમજું છું, હું સમજ્યો છું, મેં આત્માનો નિશ્ચય કર્યો છે, એવો નવો ભ્રમ થવાનો બને એ ન થવો જોઈએ. જે એવું બનવાનો સંભવ છે એ ન થવું જોઈએ. જો યથાર્થ રીતે મુમુક્ષુની ભૂમિકામાં પ્રવેશ થઈ અને વિકાસ થતો નથી, તો બીજી નવી નવી ભૂલો થવાની સંભાવના ઘણી છે. એટલે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવેલા જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને જે પરિણામનો વેપાર કરે છે, એ વેપાર કરવામાં નફા માટે વેપાર કરે છે. એ નફા માટે વેપાર કરનાર જે બજારમાં ગયો, જે ક્ષેત્રમાં ગયો, એને ઓછામાં ઓછી એટલી સાવધાની રાખવી જરૂરી છે કે નફો મોડો થાય તો વાંધો નહીં, ઓછો થાય તો વાંધો નહીં, એકવાર ન થાય તો વાંધો નહીં, પણ નુકસાન તો નહીં થવું જોઈએ. શું આટલી દરકારને આટલી સાવધાની હોવી જોઈએ. બહારમાં તો પ્રારબ્ધ અનુસાર થાય છે, ધંધાના ક્ષેત્રમાં કંઈ આવડત અનુસાર નથી થતું. એક જ માણસ કમાય છે ને એનો એ માણસ પાછો ખૂબ છે, પાછો એનો એ કમાય છે, એ વખતે કાંઈ એની બુદ્ધિની વધઘટ નથી થઈ ગઈ, એ તો પ્રારબ્ધ અનુસાર છે. અહીંયા પુરુષાર્થ અનુસાર છે, અહીંયા પોતાની કાળજી દરકાર સાવધાની અનુસાર ચોક્કસ પરિણામ આવે છે. પોતે કેટલી કાળજી રાખે છે પોતાની, એનું ધ્યાન પોતાને રાખવાનું છે. તે મહિમાવંત છે, અનંત ગુણોથી ભરપૂર છે. શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાયક અનંત ગુણથી ભરપૂર છે. તે યુક્તિથી નક્કી થાય છે અને અનુભૂતિમાં પણ આવે છે, એટલે એનો નિશ્ચય પણ થાય છે અને અનુભવ પણ થાય છે. યુક્તિમાં તે અનુભવ પ્રધાન યુક્તિ એને અનુભવાંશ કહે છે. યુક્તિનો દાખલો લઈએ, આપણે યુક્તિ કોને કહેવાય કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આપણે સુખ સંબંધીનો વિચાર કરતા હોય, યુક્તિથી સુખને નક્કી કરવું હોય, તો આપણા અનુભવમાં આપણે એમ કહી શકીએ કે પાછળથી દુઃખ થાય તે સુખ નહોતું. એમ જ્યારે સુખનો અનુભવ થયો ત્યારે અનુભવથી એ સુખ લાગ્યું, દુઃખ હતું તોય તે એ તો અનુભૂતિ થઈ ગઈ. જે સુખનો આભાસ રૂપ અનુભવાય, એટલે સુખાભાસમાં આકુલતાનો અનુભવ થાય, ત્યારે તો એ અનુભવ વાસ્તવિક છે. પણ જ્યારે સુખાભાસ ચાલતો હોય ત્યારે ખરેખર સુખ વેદાય, પછી વેદતા વેદતા થાકી જાય, પછી પછી થાકી જાય એટલે આકુલતા થાય, અને ત્યારે નાનીના વચન અનુસાર વિચાર કરે કે બરાબર છે, પશ્ચાત દુઃખ તે સુખ નહીં, પાછળથી આ દુઃખ કેમ થયું, માટે એ સુખ નહોતું, માટે એ સુખ નહોતું, માટે એ સુખ નહોતું, એ યુક્તિ કહેવાય. પણ યુક્તિમાં અનુભવ પ્રધાન, યુક્તિના ઘણા પ્રકાર છે, એ મનમાનના ઘણા પ્રકાર છે, તર્કના ઘણા પ્રકાર છે, ન્યાયના ઘણા પ્રકાર છે, એમ યુક્તિના પણ પ્રકાર છે. આમાં અનુભવ પ્રધાન આ યુક્તિ છે. એમ અનુભવ પ્રધાન યુક્તિથી એટલે અનુભવાંશથી નિર્ણય થાય છે આત્માનો. જ્ઞાન છે, મારા જ્ઞાનમાં કશાય ભળેલો હોત તો અનંતકાળ નિગોદ માર્યો એનું કાંઈક અસ્તિત્વ હોત, પણ છે નહીં, મારું જ્ઞાન નિર્લેપ છે. વળી શક્તિનો નિર્ણય કરવો છે તો જ્ઞાનનો પ્રવાહ અનાદિ અનંત ચાલે છે, બંધ કરી શકાતો નથી, સતત ચાલે છે, એક સમય પણ બંધ રહેતો નથી. એ પ્રવાહ એમ સૂચવે છે એ શક્તિ ઘણી છે, નહીંતર આટલો પ્રવાહ અંદરથી આવે એ આટલું ઘણો હોય, અંદર ઘણું ભર્યું હોય તો આ રીતે બહાર આવી શકે. એમ પોતાના અનુભવની યુક્તિથી નિર્ણય કરી શકે છે, યથાર્થ નિર્ણય કરી શકે છે અને અનુભવમાં આવે છે, અનુભૂતિમાં પણ આવે છે. પણ તે પોતાને પ્રત્યક્ષ ન દેખાય તે તો કેવળ જ્ઞાન ગમ્ય છે. જે બધા પ્રદેશોથી પ્રત્યક્ષ થાય બધા ગુણોથી પ્રત્યક્ષ થાય, બધી પર્યાયોથી પ્રત્યક્ષ થાય, એ તો કેવળ જ્ઞાનગમ્ય છે. તેના ભાવો અનુભૂતિમાં આવે છે, જે ભાવો છે એ અનુભવમાં આવે છે, અને અનુમાન પ્રમાણથી જાણી શકે છે કે અનંત શક્તિ છે એમ અનુમાન પ્રમાણથી પછી જાણી શકે છે. એટલે શું છે કે જે ભાવોનું સાતત્ય છે, એ સાતત્ય દ્વારા, સતતપણા દ્વારા એની અનંત શક્તિ નિશ્ચિત થાય છે. યુક્તિ કેવી કેવી યુક્તિથી અનંત શક્તિ નક્કી થાય છે કે જીવ નરક અને નિગોદમાં અનંત અનંત દુઃખ, વેદના અને દુઃખને ભોગવે છે, છતાં ભગવાન એમ કહે છે કે તારું સ્વરૂપ છે એ અખંડ અને અબાધિત છે. તો જીવને આટલી બધી વેદના અને દુઃખ ભોગવા છતાં અત્યારે કાંઈ નથી, તો એની દુઃખ ભોગવવાની શક્તિ પણ અનંતી ખરી કે નહીં? અનંત દુઃખ ભોગવ્યું ને, અનંત દુઃખવા પછી અડધો થઈ ગયો, પા થઈ ગયો, આમાંથી 99% થઈ ગયો, વર્તમાનમાં શું અનુભવ થાય છે? કેટલો ઓછો થયો તો અનંત વાર અનંત નિગોદના દુઃખ ભોગવીને તો આવ્યો છો અત્યારે, તો કેટલો તને ઓછો થઈ ગયો એમ લાગે છે? ક્યાંથી ઓછો થયો, કયા પ્રકારે? પ્રદેશથી ઓછો થયો, ગુણથી ઓછો થયો, શેનાથી ઓછો થયો? તો એનું સામર્થ્ય અનંતું છે, એટલે આટલી બધી વાત વીતે છે એના ઉપર, ને નરક નિગોદને, છતાં એવું ને એવું અંદરમાં સ્વરૂપ અખંડ પરિપૂર્ણ જેવું છે એવું જ રહે છે, ઇન્ટેક. કેટલું બધું સામર્થ્ય ગણાય. બીજી રીતે કહીએ તો ભલે ગમે તેટલા પ્રચુર દુઃખો નરક નિગોદના, પ્રચુર કષાયો નિગોદ નરક નિગોદના, પ્રચુર વિભાવો નરક નિગોદના, છતાં એની પહોંચ ત્રિકાળી સ્વરૂપ સુધી નથી. એ બધા ભાવો પર્યાયની મર્યાદામાં સમાપ્ત થાય છે, પર્યાયથી આગળ નથી. જે ગુણનું અને શક્તિઓનું જે સામર્થ્ય છે, એ સામર્થ્યને કોઈ અડી શકતું જ નથી, ત્યાં સુધી કોઈ વિભાવ ભાવો પહોંચી શકતા નથી. પર દ્રવ્યો તો ન પહોંચી શકે, પણ પોતાના ભાવો નથી પહોંચી શકતા, કે જે ભાવમાં પોતે તન્મય થઈને અનુભવ કરે છે, અત્યંત તન્મય થઈને અનુભવ કરે છે, તોય તે એટલો અભેદતા અનુભવાય છે, તો પણ વસ્તુ કોરીને કોરી નકોર રહે છે, એ એનું અનંત સામર્થ્ય બતાવે છે, એમ યુક્તિથી નક્કી થાય છે. તે અનુમાન પ્રમાણથી એવી રીતે જાણી શકે છે. અનંત શક્તિ ઉપર જુદું જુદું લક્ષ આપવું પડતું નથી. શું કે છે? અનંત શક્તિ ઉપર કોઈ જુદું જુદું આ શક્તિ આવી, આ શક્તિ આવી, આ શક્તિ આવી, બરાબર જ્ઞાનીઓએ વર્ણન કર્યું છે. અમૃતચંદ્રાચાર્ય 47 શક્તિનું વર્ણન કર્યું છે. બીજા પણ કોઈ કોઈ જ્ઞાનીએ જુદી જુદી શક્તિનું વર્ણન કરે છે. ગુરુદેવ એમ કહેતા, પોતે જે શાસ્ત્રો વાંચ્યા છે એમાં, ઘણા શાસ્ત્રો પોતે વાંચ્યા છે, અત્યાર સુધી પોતે કોઈ લિસ્ટ કર્યું હશે, ગણતરીમાં લીધી હશે, તો કે 110-112 જેટલી શક્તિઓ ગણાઈને આવે છે. ગણવા બેસીએ ત્યારે સમયસારમાં 47 છે. બીજા કોઈ કોઈ શાસ્ત્રમાં વાત આવી હોય એને પોતે ધ્યાનમાં લીધી હોય, અને એ રીતે સરવાળો કરતા ગયા છે, તો કે 110-112 જેટલો સરવાળો થાય છે. અનંત શક્તિમાંથી કેટલી? 110-112 એટલે કાંઈ ન કહેવાય. આ તો જ્ઞાનીઓને ક્ષોભસમ જ્ઞાનમાં પકડાણી એની વાત છે, ભેદથી પકડાણી. અભેદપણે તો અખંડ આખો આત્મા અનુભવ ગોચર થાય ને અવલંબનમાં આવીને પકડાય છે, ભેદ એનું ભેદવાળું જે જ્ઞાન છે એમાં બહુ સૂક્ષ્મ વિષય હોય, શક્તિનો વિષય, કોઈ કોઈ શક્તિઓ જ્ઞાનમાં સ્પષ્ટ થઈ જાય તો એનું વર્ણન સાથમાં આજ કર્યું હોય પોતે જ્ઞાનીએ. ક્ષોભસમ જ્ઞાન જ કામ કરે છે, એ તો મતિશ્રુતનો ક્ષોભસમ જ છે ને, બીજું શું છે અત્યારે? તો મતિશ્રુતના ક્ષોભસમ સિવાય બીજું શું છે? ભેદ એટલો છે કે એ ક્ષોભસમ સ્વલક્ષી કામ કરે છે કે પરલક્ષી. જો સ્વલક્ષી કામ કરે તો એમાં પોતાનો અનુભવ છે એ પોતાને સમજાય, અનુભવ અનુભવથી સમજાય, અને અનુભવમાં મુખ્ય સુખ દુઃખ છે. એમાં અત્યારે સુખ પ્રગટ નથી એટલે દુઃખ પ્રગટ છે, એટલે અનુભવથી આકુલતા સમજાય. જો સ્વલક્ષી જ્ઞાન હોય તો આપણે ચર્ચાની અંદર આકુલતાનો વિષય એટલા માટે મુખ્ય કરીને ચાલે છે કે એ સ્વલક્ષી અનુભવ જ્ઞાનનો વિષય થાય છે કે નથી થતો એ આપણે વિચારવું જરૂરી છે, સમજવું જરૂરી છે. નહીંતર અનંતકાળથી જે પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન કરતા આવ્યા છીએ એ થયા કરવાનું, અને આપણને સમજાવવાનું, સમજાવવાનો અહંભાવ થવાનો કે મને ખબર પડે છે, હું પણ સમજું છું, હું પણ આટલું જાણું છું. પણ એ બધું જાણવું તદ્દન નકામું છે, અથવા તે જાણવું સંસાર અર્થે છે, મોક્ષ અર્થે નથી. કેમ કે કાં તો સંસાર અર્થે પ્રવૃત્તિ થાય ધર્મને, કાં તો મોક્ષ અર્થે થાય. પ્રવૃત્તિ બે રીતે, પ્રવૃત્તિનો અંજામ જ બે છે, ડેસ્ટિનેશન જ બે છે, એક સંસાર અને એક મોક્ષ, ત્રીજું તો કોઈ સ્થાન નથી. એટલે અનંત શક્તિ ઉપર જુદું જુદું લક્ષ આપવું પડતું નથી કે આ જ્ઞાન છે, આને ચારિત્ર કહેવાય, આ પ્રભુત્વ છે, આ વિભુત્વ છે. કેટલાક ગુણો શાસ્ત્રમાં આવે છે, બધા તો આવતા નથી ને, બધા આવવાનો સવાલ નથી, કેમ કે અનંતતા છે. એટલા અક્ષરે નથી, એટલા શબ્દોય નથી, અને કહેવા માટે એટલો સમય પણ કોઈની પાસે નથી આયુષ્યનો. અનંતકાળ જાય તો પૂરા ન થાય. જો કદાચ બધાને કહી શકાતા હોત તો, તર્ક કરીએ તો, અનંતકાળે પૂરા ન થાય, કહેતા 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 કહેતા, અને પૂરા થાય તો તે અનંતતા રહેતા નથી. શું એટલે બધા અનંતતા છૂટા છૂટા કાંઈ છદ્મસ્તને જ્ઞાનમાં આવે નહીં, વાણીમાં અનંતતાને કહેવાની શક્તિ નથી, અને કહેનારની પાસે એનો સમય પણ નથી. ફક્ત કેવળ જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે એક સમયમાં અનંતતાને જાણી લે છે, પોતાના આત્માના અનંતતાને જાણી લે છે એક સમયમાં, બીજા બધા આત્માઓ, બીજા બધા પૂતગળો, બીજા બધા કાળાણુઓ, ધર્માસ્થિકાય અધર્માસ્થિકાય અને આકાશત્રણે એક એક, આ બધાના અનંતા ગુણોને એક સમયમાં જાણી લે છે, સ્વપર બંનેને. એ કેવળ જ્ઞાનની ચમત્કારી અચિંત્ય શક્તિ છે. બાકી છદ્મસ્તને કાંઈ બધા જ્ઞાનમાં ભેદથી આવે નહીં, અને બધા જ્ઞાનના જ્ઞાનમાં ભેદથી જાણવાનું છદ્મસ્તને કોઈ પ્રયોજન પણ નથી. કે આ ચારિત્ર કહેવાય ને, આ વિભુત્વ કહેવાય ને, આ પ્રભુત્વ કહેવાય ને, આ જ્ઞાન કહેવાય ને, આ શ્રદ્ધાન કહેવાય ને, આ ફલાણું કહેવાય ને, આ પુરુષાર્થ કહેવાય, એ બધા ભેદોને જાણવો તે અપ્રયોજનભૂત છે. આત્માના ગુણ ભેદોને જાણવા તે પ્રયોજનભૂત નથી. હા, ભેદના લક્ષ્ય આગળ વધે તો છે જે જણાઈ જાય તો ને, જ્ઞાનીઓને સહેજે જણાઈ જાય છે, પણ એ લક્ષમાં લેતા નથી અને મુખ્ય કરતા નથી. શું જો આત્માના ગુણભેદોને મુખ્ય કરે તો અપ્રયોજન ભૂતનું લક્ષ થાય, તો બીજાની તો વાત જ શું કરવી? ફલાણા જીવને ફલાણો દોષ છે ને ફલાણા જીવને ફલાણો ગુણ છે એની તો ચર્ચા કરવાની જગ્યા ક્યાં રહી? તારાને તારા જે ગુણ છે, અવગુણ નહીં, જે તો ગુણ ભેદો છે, એ ભેદોનું જ્ઞાન અપ્રયોજન ભૂત છે, કોઈ આવશ્યકતા નથી. ફક્ત એ જ્ઞાન અને જ્ઞાનવાન, જ્ઞાન અને જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાન ઉપરથી અખંડ જ્ઞાન સ્વભાવને તું ગ્રહણ કરી લે, બસ આટલું જ પ્રયોજન છે. આથી વધારે પ્રયોજન નથી. અને એટલા માટે એ પ્રયોજન તિર્યંચ પણ સાધ્ય કરી શકે છે. કોણ? નહીતર તો તિર્યંચનો વારો જ ન આવે. તિર્યંચ ગતિમાં ભલે સંઘની પંચેન્દ્રિય હોય તો જ્ઞાન તો બિડાય જ છે. આ ગાય ભેંસ રસ્તામાં ઉભા રહીએ છે કે નહીં? હે, ટોળ વળીને બેસી જાય છે ને, આટલો બધો ટ્રાફિક એની નજર સામે જાય છે તો એને પ્રયોજનનો ખબર નથી પડતી કે મારા ઉપર કોઈને કોઈક એક્સિડન્ટ કરી નાખશે. એવી રીતે માણસ બે ચાર રસ્તા વચ્ચે બેસી જાય ખરા, હે, ઊભા રહીએ ખરા, અરે ક્રોસ કરે તો બે બાજુ જોઈને હા ચાલે, તો ભાઈ મને પીડા થઈ જશે, કોઈ ભટકાઈ જશે તો હું દુઃખી થઈ જઈશ. ઢોરને કેમ એટલું જ્ઞાન નથી? એટલે કોઈ એવી રીતે ઊભા હોય કે એવી રીતે ચાલતા હોય તો એને ઢોર જેવા લોકો કહી દેવું, ટ્રાફિકવાળા આ તો જો કેવી રીતે ઢોરની જેમ હાલે છે, ઢોરની જેમ ઊભો છે, કેમ? ઓલાને પ્રયોજનની ખબર નથી, માને ખબર નથી, એમ શું? એટલું જ્ઞાન ત્યાં બિડાઈ જાય છે. છતાં પણ સુખ દુઃખના વિષયમાં સંઘની પંચેન્દ્રિય, એ ગાય ભેંસ બકરા સર્પ દેડકા ચકલા સિંહ વાઘ અને ઘણા પશુ પક્ષીઓ એવા સંઘની પંચેન્દ્રિય છે કે જ્ઞાન પામે છે. મહાવીર સ્વામી સિંહના ભાવમાં જ્ઞાન પામ્યા એ આપણો અંતિમ તીર્થાદિનાથ પ્રસિદ્ધ ઇતિહાસ છે. એ આપણા છેલ્લા તીર્થાદિનાથ છે, પ્રસિદ્ધ ઇતિહાસ છે. સ્વતંબરમાં નથી આવતું, દસમા ભાવમાં એ એમને સમ્યક દર્શન થયું, એ સ્વતંબરમાં નથી કથા. મને તો આ કલ્પસૂત્ર વાંચ્યું ને એટલે ખબર પડે. અમેરિકા જતા પહેલાં ન્યુયોર્કવાળાએ બોલાવ્યા હતા તો ત્યાંથી સમાચાર આવ્યા હતા કે અહીંયા અમારે કલ્પસૂત્રનું વાંચન થાય છે ટ્રેડિશનલી, એટલે તમે કલ્પસૂત્રનું વાંચ્યું તો હશે ને, ન વાંચ્યું હોય તો જરાક જોઈ લીધો. એટલે મેં મગાવ્યું હતું, એટલે અહીંયા થોડું વાંચ્યું હતું ભાઈ આગળ પાછળ શું છે, અને કદાચ ત્યાં વાંચવું પડે તો કયા પોર્શનથી વાંચવું. હા, એટલે પછી પૂર્વભોગો અમુક લીધા હતા, અને એમ પછી પૂરું જે લોકો લે છે ને કે ભાઈ બ્રાહ્મણના ગર્ભમાં આવ્યા હતા ને બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા હતા ને પછી ક્ષત્રિયના ગર્ભમાં મૂકી દીધા ઇન્દ્રજીને, એ બધું નહોતું લીધું. ત્યાર પછીનો વિષય લીધો હતો કલ્પસૂત્રમાં. પણ જોયું ત્યારે ખ્યાલ આવ્યો અહીંયા ને ત્યાં કે આ સિંહના ભાવમાં જે સમ્યક દર્શન થાય છે એ દિગંબર સાહિત્યમાં વાત છે, એ સ્વતંબર સાહિત્યમાં કથાનો યોગ તો બહુ બદલ્યો છે, લોકો ઘણો બધો પલટી નાખ્યો છે. પછી એક ભાઈ આવ્યા, પૂરું થઈ ગયા પછી એક જ દિવસ વંચાયું હતું, 10 દિવસ વાંચ્યું ત્યાં, એમાં છેલ્લે જે સંવત્સરીનો દિવસ હોય ને તો અમારે આપણે કાર્તિકેયનો પરીક્ષા 12 ભાવનાને બધું લીધું હતું, કાર્તિકેયનો પરીક્ષા પછી 12 ભાવના અમુક કૃપાળુદેવના પત્રોમાંથી ને એવું બધું લીધું હતું. છેલ્લે દિવસે કીધું કલ્પસૂત્ર અમારે ટ્રેડિશનલી વંચાય છે તો તમે કલ્પસૂત્ર સમજાવો. તમે કીધું આ તો અવડો મોટો ગ્રંથ છે, એટલે આપણે 1 કલાકમાં તો કોઈ સિલેક્ટેડ પાનું લેવું પડશે ને એમાંથી આપણે વિવેચન કરીએ, એટલે થોડુંક વાંચીએ ત્યાં તો થોડીક લીટીઓ વાંચીએ ત્યાં વિવેચનમાં જ કલાક પૂરો થઈ જાય. થોડીક લીટી લીધી હતી એટલે ભાઈ પાછળથી આવ્યા, બોલું તમે ગર્ભ ફરી જાય છે એવી વાત તો જે આવે છે એ તો લીધી નહીં, એવી વાત સારી છે. થોડા વિચારમાં પડી ગયા, આપણા તીર્થ તીર્થાદિનાથ તીર્થંકર દેવ એ ગર્ભમાં આવ્યા, બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા, ક્ષત્રિયાણીના ગર્ભમાં, પછી એમને ગર્ભ ઇન્દ્રિય ફેરવો. આવી બધી વાતો મોટા પુરુષ માટે તમને પ્રસિદ્ધ કરવા જેવી એને સારી લાગે છે? થોડું વિચારીને કે ના ના એવું તો ન ગણાય, તો પછી એવી વાતોને આપણે મુખ્ય કરીને પ્રસિદ્ધ કરીને બધાને સંભળાવીને આપણે શું કામ છે એ કયો? દિગંબર સાહિત્ય પ્રમાણે તો કીધું એવું બન્યું જ નથી, એ વાત શ્વેતાંબર સાહિત્યમાં છે શું. પણ કદાચ એવી કોઈ વાત હોય મોટા પુરુષની, માનો કે હોય, તો હોય કે ન હોય બીજી વાત છે, તોય તો એ વાત ઢાંકવાની હોય કે પ્રસિદ્ધ કરવાની હોય? તમે તો બધાની વચ્ચે મેં કેમ પ્રસિદ્ધ ન કર્યું એ પ્રશ્ન ઉઠાવ્યો. પણ કે ઠીક 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 ગયા ચાલ્યા ગયા. પણ એ જાતનો રસ હોય છે, સાંભળ્યું હોય તો એવું સાંભળવાનો રસ હોય છે. બોલો, એને પોતાને ખબર છે, છતાં એવું સાંભળવાનો રસ હોય, બીજાને સંભળાવવાનો રસ હોય, કેવી વિચિત્રતા છે. અને પામે કેમ કે જીવનો સ્વભાવ દુઃખથી હટવાનો છે, દુઃખથી ખસવાનો છે અને સુખમાં આવવાનો છે. અને જ્ઞાન સુખ સ્વભાવી છે, જ્ઞાનમાં દુઃખ નથી પહોંચ્યો, જ્ઞાનમાં કશાયનું પહોંચ નથી, કશાયનું એકત્વ થયું નથી તો દુઃખનું એકત્વ થયું નથી, કેમ કે દુઃખ કશાય સાથે અભેદ છે અને સુખ જ્ઞાન સાથે અભેદ છે. એટલે જ્ઞાન ઉપરથી પકડી લઈએ છીએ પ્રયોજનને, તિર્યંજ પણ પકડી લઈએ છે તો મનુષ્ય તો પકડે જ, એમાં કાંઈ સવાલ નથી. અને પ્રયોજન આટલું જ છે, પ્રયોજન લાંબા ચોડા શાસ્ત્રો વાંચવાનું નથી કે બહુ શાસ્ત્રો હું વાંચી નાખું, એ બધો બુદ્ધિનો વધારે પડતો ઉપયોગ કરવાની વાત છે. પ્રયોજનને છોડીને બુદ્ધિમાન મનુષ્ય તો માત્ર પ્રયોજનને પકડીને આગળ વધવું જોઈએ, અને પ્રયોજન સુખ દુઃખનું છે. માટે પહેલી વાત એ છે કે તમે જુઓ તમારા ભાવોમાં તમને આકુલતા અનુભવાય છે, આકુલતાના અનુભવને તમે પકડી શકો છો, સમજી શકો છો, તો તમે ત્યાંથી ખસવાનો કાંઈ પ્રયાસ કરશો. નહીતર તમે આકુલતાનો વિચાર કરશો અને આકુલતાથી ખસવાનો વિચાર કરશો, પ્રયાસ નહીં થાય. સુખ દુઃખની વાત તો આવવાની છે તત્વજ્ઞાનમાં, પણ એ બધે વિચારમાં આવશે. તો સુખ વિચારનો વિષય છે. તમે કોઈ દી એમ કીધું કે મને સુખ વિચારમાં આવ્યું છે, મને સુખ લાગ્યું એમ કહેશો, દુઃખનો મને વિચાર આવ્યો એમ કહેશો, કે નહીં મને તો ભાઈ બહુ દુઃખ લાગી ગયું હા એમ કહેશો. લાગવાના વિષયને તમે વિચારની કક્ષામાં પૂરી દો તો એનું સાચું જ્ઞાન કેવી રીતે થાય સુખ દુઃખનો? એ થાય જ નહીં. અનુભવનો વિષય અનુભવથી જ સમજવો જોઈએ, એ સીધી સાદી વાત છે. સુખ દુઃખ તો અનુભવનો વિષય છે. એટલે બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે કેટલા ગુણો શાસ્ત્રમાં આવે છે, બધા તો આવતા નથી, પણ કાંઈ જુદું જુદું એક એક ગુણને સ્વરૂપ સમજવાનું કોઈ જીવને પ્રયોજન નથી. એટલે સમજવું પડતું નથી, સમજવું પડતું નથી એટલે પ્રયોજન અર્થે સમજવું પડતું નથી. શું ઠીક છે, કોઈ વાત સમજાઈ જાય બીજી વાત છે, પણ એ બધો અનુભવથી સમજવાનો વિષય છે. આત્મા પોતે જ અનુભવનીય પદાર્થ છે, એટલે અનુભવથી સમજવાનો જ પદાર્થ છે. શું એને વિચારથી સમજીને નક્કી કરી નાખવો એ બરાબર નથી. બધા તો આવતા નથી, છતાં બધા ઉપર જુદું જુદું લક્ષ્ય દઈને જુદા જુદા વિકલ્પ કરીને અટકવું પડતું નથી, જેટલા શાસ્ત્રમાં આવે. એકવાર ગુરુદેવને પ્રશ્ન કર્યો હતો, 47 શક્તિનો વર્ણન ચાલતું હતું પ્રવચનોની અંદર, કે જ્ઞાન શક્તિ અને સર્વજ્ઞ શક્તિ બે જુદી જુદી શક્તિ વર્ણવી છે 47માં, દર્શન શક્તિ અને સર્વદર્શિત્વ શક્તિ બે જુદી જુદી વર્ણવી છે. પછી સુખ શક્તિનું વર્ણન જ નથી. ના, સુખ શક્તિનું વર્ણન છે, ચારિત્ર શક્તિનું વર્ણન નથી. એટલે પાંચમી સુખ શક્તિનું જે વર્ણન આવે છે એમાં ગુરુદેવ એમ દેતા કે ચારિત્રમાં આવી ગયું એમ કહેતા. દર્શન જ્ઞાનને ચારિત્ર એવા ત્રણ મુખ્ય ગુણ છે, પણ ચારિત્ર ગુણનું વર્ણન જુદું ચારિત્રના નામે નથી સુરતારી શક્તિમાં. ના, એટલે સુખ શક્તિનું વર્ણન છે, ગુરુદેવ ચારિત્ર શક્તિનું વર્ણન નથી. એટલે પોતાનો ખ્યાલ ગયો કે આમાં દર્શન જ્ઞાન ચારિત્ર તો ત્રણ મુખ્ય ગુણ છે, તો ચારિત્ર ગુણનું વર્ણન કેમ ન કર્યું અમૃતચંદ્રાચાર્યએ. એટલે પછી પોતે એ રીતે અર્થઘટન કર્યું અને સમજાવ્યું કે આ સુખ શક્તિમાં ચારિત્ર ગુણ આવી ગયો એમ કીધું. યુક્તિથી બેસે છે અને એમના જ્ઞાનમાં આવ્યું બરાબર છે, પણ આપણા જ્ઞાનમાં એ રીતે આવે ત્યારે બરાબર શું? એમનું જ્ઞાન તો પ્રમાણ છે, પુરુષ પ્રમાણ છે, વચન પ્રમાણ છે, એટલે કઈ પ્રશ્ન રહેતો નથી. પણ આપણા જ્ઞાનમાં આવે ત્યારે બરાબર, એક વાત. બીજું, પ્રશ્ન તો એ કર્યો હતો, ચારિત્ર શક્તિનો નહોતો કર્યો, પ્રશ્ન તો કર્યો હતો કે જ્ઞાન નામની બે શક્તિ થઈ ગઈ તો સાહેબ, એક જ્ઞાન શક્તિ અને એક સર્વજ્ઞ શક્તિ. એક દર્શન નામની પણ બે જ શક્તિ થઈ, એક દર્શન શક્તિ અને એક સર્વદર્શિત શક્તિ. તો આ બેને કેવી રીતે જુદી પાડવી? અથવા બધા ગુણોનું પરિણમન અવળું સવળું હોય છે, પ્રશ્ન તો જરા લંબાવ્યો તમે. તો સર્વજ્ઞ શક્તિ અને સર્વદર્શિત શક્તિનું વિપરીત પરિણમન એટલે અત્યારે શું સમજવું? કઈ ગુરુદેવ કઈ બહુ જવાબ ન આપ્યો, બોલ્યા નહીં, કઈ વિચારમાં અને વિચારમાં. પછી અમે ચાલતા ચાલતા આટા મારતા મારતા વાત કરતા હતા એ વખતે. કોઈ વાર તો એકાંતમાં પણ ચર્ચા કરતા, પણ આ ચર્ચા આટા મારતા મારતા ખોલેલી મેં. કોઈ વખત એવી રીતે વિચાર આવે તો ચર્ચા કરી જાય કે છે છે તો ખરું કે, પણ એ આમ બહુ બહુ સૂક્ષ્મ છે કે. એટલું કીધું હતું કે છે તો ખરું એમ, બે છે તો કે હા એમ છે તો ખરું એમ ને, પણ હા પાડી હતી કે બે છે, આ બે શક્તિ છે તો કે હા, પણ સૂક્ષ્મ બહુ છે કે. બહુ સ્પષ્ટીકરણ નહોતું આવ્યું. એવું બધું છે આમાં, હવે જો કેવી સૂક્ષ્મ શક્તિઓ છે કે જ્ઞાનની અંદર જે જ્ઞેયોનું પ્રતિબિંબ આવે છે, ત્યારે આપણે એમ કહીએ છીએ કે જ્ઞાન એટલું નિર્મળ, એટલે મેલું હોય તો ન આવે, ઢંકાઈ ગયું હોય તો ન આવે. પણ સ્વચ્છતો શક્તિ સાવ જુદી જ છે. જે સ્વચ્છત્વ શક્તિ છે એ આપણને ઇન્ડિપેન્ડન્ટ નવી જ શક્તિ છે, જ્ઞાન સિવાયની જુદી શક્તિ છે. છતાં જ્ઞાનની નિર્મળતા આપણે બોલીએ, એ સિવાય ક્યાંય આપણને નિર્મળતા જોવા ન મળે થોડા અંશે. પણ શક્તિ આખી જુદી છે ને, તમે લક્ષમાં કેવી રીતે લે? ત્યારે બેન શ્રી કહે છે કે બધી શક્તિઓને જુદી જુદી લક્ષમાં લેવી જરૂરી નથી, જુદી ન પડે તો કાંઈ વાંધો નહીં. જ્ઞાન શક્તિને સર્વજ્ઞ શક્તિ જુદી ન પડે તો વાંધો નહીં, જ્ઞાન શક્તિને સ્વચ્છત્વ શક્તિ જુદી ન પાડી શકો તો વાંધો નહીં એમ કહે છે. શું એ અનંત શક્તિના રૂપમાં ગુરુદેવ એમ કહેતા હતા. આ તો જ્ઞાની હતા, બહુ જ્ઞાની હતા, દીપચંદજી કાશલીવાલ. તો એમણે એક ગુણના અનંત ગુણનું રૂપ ચિદ વિલાસમાં લીધું. કોઈ શાસ્ત્રમાં એવી વાત નથી, એ વાત દીપચંદજીએ ચિદ વિલાસમાં કરી છે. એવી તો ઘણી વાત કરી છે શાસ્ત્રમાં ન મળી. એક ગુણને અનંત ગુણનું રૂપ છે ને, એક પર્યાયમાં તો એટલા બધા રૂપો ઉતારે, નટ ને થટ ને નૃત્ય ઉતારે ને નાચને ને સંગીતને ઉતારે એક જ પર્યાયમાં. એ તો બહુ સૂક્ષ્મ જ્ઞાન હતું એમને, સિદ્ધાંતનું દીપચંદજીને, પણ એમનું કોઈ સાંભળતું નહીં. એટલે મારું કોઈ સાંભળતું નથી, હું લખતો જ આવું છું એમ લખીને ગયા છે. પણ બહુ મહાજ્ઞાની હતા, સિદ્ધાંતનું બહુ સૂક્ષ્મ જ્ઞાન હતું. એ ગુણને અનંત ગુણનું રૂપ ઉપર ગુરુદેવ વિચારતા હતા, તો કે જ્ઞાનને અસ્તિત્વનું રૂપ તો સમજાય છે, પણ અસ્તિત્વને જ્ઞાનનું રૂપ મને નથી પકડાતું. હજી વિચાર કરું છું, ઊંડો જાઉં છું ઊંડો જાઉં છું, પણ હજી ચોખ્ખું નથી થતું. કે પાછા પોતે બહુ જ સરળતાથી બોલી જાય જે હોય. હા, એવું એમને દીપચંદજીને સ્પષ્ટ હતું, એમને ખોલી વાતને. અને સાધ્ય સાધનના કેટલાય બોલો ખોલ્યા છે, મળે નહીં શાસ્ત્રમાં એવી વાતો. ઘણી વાતો સુરતાલી શક્તિમાં ઘણી શક્તિઓનું વર્ણન કર્યું છે. અમે કોક કોક નવી શક્તિ એમણે લીધી છે, સમયસારની શક્તિઓ લીધી છે, એમાંથી કોઈ કોઈ નવી શક્તિ પણ લીધી છે, અમુક મૂકી દીધી છે. શક્તિઓનું વર્ણન એ કર્યું છે અનુભવ પ્રકાશમાં. ક્ષોભશમની નિર્મળતા જ્ઞાન દશા છે ને, એટલે ક્ષોભશમની નિર્મળતા કહેવાય. એ સાધનાને લઈને હોય છે, એ પૂર્વકર્મને લઈને નથી, એ વર્તમાન સાધનાનું ફળ છે. કેમ કે બેનને જાતિ બેન શ્રીને થયું તો એ સાધનાના ફળમાં થયું છે, નહીં તો અજ્ઞાનીને જાતિ સ્મરણ થાય છે તો એને એ લબ્ધિ કહેવાય, બેન શ્રી માટે સાધના કહેવાય. કેમ કે એમને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાંથી જ્ઞાન ઊભું થઈ ગયું એક વખત. એટલે એવી રીતે જે જ્ઞાનીઓને મુનિઓને લબ્ધિઓ હોય છે એ સાધનાનું ફળ ગણાય છે, જ્યારે અજ્ઞાનીઓને હોય કોઈ એવું લબ્ધિઓ તો એ સાધના નથી ગણાતે, એ ક્ષોભશમનું કારણ ગણાય છે. એમ હે નાનીઓને વિશુદ્ધિ લાગુ પડે છે. એટલે ગુણો તો શાસ્ત્રમાં કેટલાક આવે છે, બધા તો આવતા નથી, છતાં બધા ઉપર જુદું જુદું લક્ષ દઈને જુદા જુદા વિકલ્પ કરીને અટકવું પડતું નથી. એવું જરૂરી નથી, અટકવું જરૂરી નથી, અટકવું પડતું પણ નથી, અને એવી રીતે અટકીને કંઈ આત્માનું અવલંબન આવતું નથી કે આગળ વધાતું નથી. એટલે એમ સ્પષ્ટ કહી શકાય કે એ બધો ભેદનો વિષય અપ્રયોજનભૂત છે, ગુણ ભેદોનો વિષય અપ્રયોજનભૂત છે, એનું પ્રયોજન કંઈ પરમાર્થે નથી. અથવા ઘણા આત્માના ગુણો સમજાય માટે તેને કંઈ જ્ઞાન થવામાં આત્મજ્ઞાન થવામાં અનુકૂળ છે, અને નહીતર પ્રતિકૂળ છે એવું પણ નથી. અપ્રયોજનભૂત એટલે અપ્રયોજનભૂત. અને એનું મોટું દ્રષ્ટાંત તિરિયંજ ગતિ છે. તિરિયંજ ગતિમાં જે જે આત્માઓને જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે હું સર્વાર સિદ્ધિના એકાવતારી ક્ષાયક સમ્યક દ્રષ્ટિ કરતાં પણ ઉપરનું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, પાંચમું, જે સર્વાર સિદ્ધિના દેવને નથી હોતું. એકાવતારી છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, છતાં એ ચોથા ગુણસ્થાને છે, અને તિરિયંજ પાંચમા ગુણસ્થાને પણ પહોંચે છે. જ્ઞાન બિડાઈ ગયું છે. તાત્પર્ય એ છે કે પ્રયોજનભૂત કેટલું અને અપ્રયોજનભૂત કેટલું એ વાત સમજવી બહુ જરૂરી છે. મુમુક્ષુને માટે એ વધારે પ્રયોજનભૂત છે, એમ કેવું જોઈએ પ્રયોજનભૂત અપ્રયોજનભૂતનો વિષય. અને એ રીતે સમજીને પ્રયોજનભૂતને મુખ્ય કરે અપ્રયોજનભૂતને ગૌણ કરે એવી જો સ્વાધ્યાય પદ્ધતિ ન હોય તો વિપરીતતા વધતા વાર લાગે નહીં. અપ્રયોજન ભૂતમાં ચાલ્યો જ જાય, કેમ કે અનાદિનું પરલક્ષ અને કુતુલ વૃત્તિ તો બધા જીવોને છે છે ને છે જ, એટલે એ બધું ડેવલપમેન્ટ થઈ જાય અને પ્રયોજનથી વિરુદ્ધ ચાલ્યો જાય. એટલે દરેક સ્વાધ્યાયના મુદ્દા ઉપર પ્રયોજનભૂત કેટલું અને અપ્રયોજનભૂત કેટલું એ વિષય ઉપર આપણો સમજણમાં સ્પષ્ટતા હોવી અત્યંત જરૂરી છે. એટલે ના પાડી શકે, અટકવું નહીં, અટકવું પડતું નથી એટલે ગુણ ભેદોમાં અટકવું નહીં. એક અભેદ જ્ઞાય ગ્રહણ થયો તેમાં બધું આવી જાય છે, જાઓ આ પ્રયોજનભૂત છે. એક અભેદ પોતાનું સ્વરૂપ જ્ઞાયક એટલે ગ્રહણ થયો એટલે અનુભવમાં આવ્યો પોતા સ્વરૂપે, બસ આમાં બધું આવી ગયું. જ્ઞાન લક્ષણથી ઓળખાણો અખંડાત્મા, અખંડાત્મા ઓળખાવાથી એનો મહિમા આવ્યો, રુચિ પ્રગટ્યો, પુરુષાર્થ પ્રગટ્યો અને અનુભવ થયો. એટલે ભલે ગુણ ભેદો ન જાણ્યા હોય કે ન સમજાણ હોય કાંઈ વાંધો નથી, બધું એમાં આવી જાય છે. અનંત ગુણ અનુમાનથી તથા યુક્તિથી જાણી શકે છે, સમજી શકે છે. અને શ્રુત જ્ઞાન દ્વારા બધા ગુણો, જે કોઈ જેટલું શ્રુતનો માર્ગદર્શન હોય એટલો બધા ગુણો જણાય છે, પણ એ જાણવાનું, ભેદોને જાણવાનું કોઈ પ્રયોજન નથી. એ રીતે 378મો પ્રશ્ન સમાપ્ત થાય છે. જ્ઞાન ઉપરથી અઠ્યોતેર ઓગણીસ સાથે લેવો હોય તો સાથે લઈ લે, કેમ કે પ્રશ્ન આત્માની અનંત શક્તિ કેવી રીતે ખ્યાલમાં આવે એ પ્રશ્ન પૂછ્યો છે. અઠ્યોતેર ઓગણીસ સાથે લેશો, 80નો જ્ઞાન દશાનો છે એટલે જરાક જુદો પાછો. અઠ્યોતેર ઓગણીસ સાથે લેશો.